ચાલ ફરીએ, ચાલ ફરીએ, માર્ગમાં જે જે મળે તેને હૃદયનું વાલ ધરીએ. બહારની ખુલ્લી હવા આવે અહીં ક્યાં લઈ જવા, જ્યાં પથ નવા પંથી નવા એ સર્વનો સંગાથ છે, તો નિત નવા કંઈ તાલ કરીએ, ચાલ ફરીએ. કોઈ પણ માઇગ્રન્ટનો જીવન મંત્ર હોય એવું આ કાવ્ય. સીમાડા વિનાનું વિશ્વ, સીમાઓના ઝઘડા અને એમાંથી રાષ્ટ્રોની વચ્ચે થતા યુદ્ધો વિનાનું વિશ્વ, એ કદાચ એક કાવ્યાત્મક કલ્પના કે ફિલસૂફી ભર્યો આદર્શ હશે. પણ માનવ તરીકે આપણે આપણા વૈચારિક વિશ્વના સીમાડા વિસ્તારી શકીએ, જગતમાં જે સારું જ્યાંથી મળે તે અપનાવી શકીએ. ઋગ્વેદનું વાક્ય જે આપણે વારંવાર ઉચ્ચારીએ છીએ, આનો ભદ્રા ક્રતવો વિશ્વતઃ યંતુ, એને ચરિતાર્થ કરી શકીએ. મિત્રો, આ બધા વિચારો ઉદ્ભવ્યા આવતીકાલના ઇન્ટરનેશનલ માઇગ્રન્ટ્સ ડે નિમિત્તે દેશાંતરના ચિંતનમાંથી. ઉમાશંકર જોશીની પંક્તિઓ, આ તે કેવો ગુજરાતી જે હ કેવળ ગુજરાતી, એ પણ યાદ આવી. ગુજરાતીઓ પેઢીઓથી વેપાર ધંધાર્થે પૈસા કમાવા કે પછી વધુ અનુકૂળ જીવન પદ્ધતિની ખોજમાં સાગર પાર જનારી ખમીરવંતી પ્રજા છે. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત ઊભું કરવામાં આપણે ભારે ગૌરવ પણ અનુભવીએ છીએ, અને એ યથાર્થ છે. મૂળિયા સજ્જડ હોય તો જ એમાંથી વૃક્ષ મોરે. છતાં જ્યાં જઈએ ત્યાંના થઈને પણ રહીએ, ત્યાંના સમાજજીવન, રાજકારણ, સંસ્કૃતિ, કલાઓમાં રસ લઈએ, ત્યાંની પ્રજા સાથે પણ મનમેળ કરીએ. નિરંજન ભગતે કહ્યું છે તેમ, માર્ગમાં જે જે મળે તેને હૃદયનું વાલ ધરીએ, સંકળાશની માનસિકતા છોડીએ, ધર્મ, જાતિ, રંગ, ભાષા એ બધા ભેદભાવોથી પર અને ઉપર ઉઠીએ. આવું કંઈક થઈ શકે તો આપણું વિદેશ વસવું લેખે લાગે. મિત્રો, સંયુક્ત રાષ્ટ્રસંઘના આંકડા પ્રમાણે 2000ના વર્ષમાં ઇન્ટરનેશનલ માઇગ્રન્ટ્સની સંખ્યા 175 મિલિયનની હતી, તે ત્યાર પછીના દોઢ દાયકામાં વધીને 2015માં 244 મિલિયન થઈ છે. દેશાંતર પછી નવા દેશમાં સ્થાયી થવું, પરિવારને સ્થિર કરીને પોષવો, ઉછેરવો અને પોતાના વ્યવસાય કરતા કરતા આખરે નિવૃત્ત થવું, એ 30-40 વર્ષનો કાળ માઇગ્રન્ટ્સના જીવનને અનેક રીતે સમૃદ્ધ કરનારો કાળ બની શકે છે. નવા જીવનની શરૂઆતમાં જાત જાતની પરિસ્થિતિમાંથી પસાર થતાં કંઈ કેટલાય સત્યો સમજાતા જાય છે. દરેક માઇગ્રન્ટની જીવનકથા કંઈક આવી જ હોય છે. કેટલાક વિરલ વ્યક્તિત્વો એવા હોય છે જે નવા દેશમાં ઓતપ્રોત થઈને સાથે સાથે પોતાની ભાષા સંસ્કૃતિ અર્થે પણ સક્રિય રહે અને નિવૃત્ત થઈને પણ સતત પ્રવૃત્તિમય જીવન જીવે. ગુજરાતમાં ગુજરાતી ભાષા સાહિત્યના ભાવિ વિશે જ્યારે પ્રશ્ન ઉઠે છે, ત્યારે વિલાયતમાં એટલે કે યુકેમાં વસીને ગુજરાતી સાહિત્યને લગતી પ્રવૃત્તિઓ કરવી અને 2-5-10 વર્ષ સુધી નહીં પણ 30-30 વર્ષથી એ એક નાની સૂની વાત નથી. યુકેની ગુજરાતી સાહિત્ય અકાદમી આજે જે રીતે સક્રિય છે, એના મૂળમાં જે વ્યક્તિ છે તે વિપુલ કલ્યાણી. આફ્રિકામાં જન્મ, 40 વર્ષનો વિલાયતવાસ અને એની વચ્ચે ભારતમાં શિક્ષણ. આજે લંડનમાં નિવૃત્તિકાળમાં એ લેખન, સંપાદન અને સમાજજીવન સાથે સહજ નિસ્બતમાં તેઓ રત જીવન જીવે છે. ઓપિનિયન ઓનલાઈન વિચારપત્રના તેઓ તંત્રી છે અને ગાંધી વિચારને વરેલા છે. એમના ડાયસ્પોરા નિબંધોનો સંગ્રહ પ્રગટ થઈ ચૂક્યો છે અને તાજેતરમાં જ તેમને ઉમાશંકર જોશી વિશ્વ ગુર્જરી સન્માન જાહેર થયું, જે ફેબ્રુઆરી મહિનામાં તેમને ગુજરાતના સાવરકુંડલા ખાતે એનાયત કરવામાં આવશે. એક માઇગ્રન્ટ ગુજરાતી કેવો હોય કે કેવો હોવો જોઈએ એનું ચિત્ર આ વિચાર પ્રેરક વાર્તાલાપ ખડું કરશે. વિપુલભાઈ, સુર સંવાદમાં સ્વાગત કરું છું. નમસ્કાર.
નમસ્કાર આરાધનાબેન.
વિપુલભાઈ, તમારો જન્મ ટાન્ઝાનિયામાં, પછી અભ્યાસ કેટલોક ભારતમાં અને પછી નિવાસ વિલાયતમાં. ત્રણ ખંડોની આ જીવન યાત્રામાં સંસ્મરણો તો અનેક હશે, પણ તમારા બાળપણ અને ઉછેર વિશે જાણવામાં રસ છે. અને આ રસ એટલા માટે છે કે તમારા સાહિત્ય પ્રેમ, ભાષા પ્રેમ અને કર્મશીલતા તેમજ ગાંધી વિચારના મૂળ ત્યાંથી રોપાયા હશે એમ માનું છું.
જી, મૂળ તો મારો જન્મ તમે કહ્યું તેમ, પકડ્યું તેમ, એ આફ્રિકામાં થયો છે અને ગ્રામ્ય વિસ્તારમાં તદ્દન સાધારણ કુટુંબમાં જન્મ હોવાને કારણે એક વાતાવરણ એ રીતે બંધાયું કે બા બાપુજી અને મારા કાકા વગેરે એ જાજુ ભણેલા નહીં, બેચા ચોપડી માન ભણેલા. પણ જે મારા બાપુજીના મોટા ભાઈ હતા, સૌથી મોટા ભાઈ, જેમને આજે પણ હું આદરપૂર્વક યાદ કરું છું, તેમનું નામ મગનલાલ. એમને રામકૃષ્ણ પરમહંસ અને શારદા દેવીમાં ઊંડી શ્રદ્ધા, અને એ શ્રદ્ધાને કારણે એની વાત કરે, એનું વાંચે. અને બા બાપુજી રામાયણ એની ચોપાઈ અને બાપુજીનો જે કંઠ ભજનનો હતો એની એક આખી અસર માંથી એક વાતાવરણ બંધાયું. અને બા બાપુજીને બંનેને અને મારા કાકાને, મોટા કાકાને, વાંચવાનો શોખ. હું મારું મૂળ શહેર અરુષા ટાંઝાનિયાનું, એની લાઇબ્રેરીનો પણ એક સંચાલક થયો. એની લાઇબ્રેરીમાં જેટલું હોય તે વંચાયું, સ્કૂલમાં વંચાયું. સ્કૂલમાં અમારે હેડમાસ્ટર હતા અફલાતુન માણસ, રણજીત આર દેસાઈ. એને મારા ઉપર એક પ્રકારનો ભાવ હતો કે જેથી ગુજરાતી સાહિત્ય મંડળ નામની સંસ્થા એ અમે અમારી અરુષાની શાળામાં શરૂ કરી. જામખંભાળિયા જવાનું થયું, ત્યાં 4-4.5 વર્ષ ભણ્યો. મારા મોસાળ, બહુ જ નાનું ગામ, ગામમાં એક સરસ મજાની લાઇબ્રેરી ઊભી કરી, એનું એક કે એક પુસ્તક વાંચી કાઢવાનું પણ મને સ્મરણ છે. આ પ્રકારની એક અસર મને લાગે છે મારા પાયામાં આવી હશે. અને પછી તો મુંબઈ અને થોડું કામ સાહિત્યના થયું તે થયું, બીજું તો શું કહું એને માટે.
એક સાંગોપાંગ ગાંધીવાદી વિલાયત જવાનું શું કામ પસંદ કરે?
સવાલ બહુ મોટો છે, પણ ગાંધીને માટે એ તો વિશ્વ પુરુષ હતા ને, એ ક્યાં ક્યાં જકડાય એવા છે વિચારથી. એ ભલે દક્ષિણ આફ્રિકે ગયા, અને જે ગાંધી છે તો દક્ષિણ આફ્રિકાથી બનીને મહાત્મા બનીને આવ્યા, ત્યાંથી તો એ મોહનદાસ ગાંધી જ હતા. અને એ પાછા જ્યારે દક્ષિણ આફ્રિકાના દિવસોમાંથી વિલાયત આવે છે, 1909 એ જે રીતે એ ચર્ચા વિચારણા ચાલે છે, અને એ ચર્ચાઓ જે સતતપણે થયા કરી, એમાંથી તો આપણને એક સર્વોત્તમ પુસ્તક ગાંધીનું મળ્યું, તે હિન્દ સ્વરાજ. એટલે આમ જોવા જઈએ તો વિશ્વ પ્રવાસી આપણી વાત છે ને. અને ગાંધી કોઈક મર્યાદામાં બંધાય એવા માણસ તો છે ક્યાં. અને એમાં એક બીજી પણ વસ્તુ છે કે તમે જે આ પ્રશ્ન કરો છો એમાંથી હું ઊંચકીને જો બારે મારી જાતને લઈ જઉં તો છેવટે માણસ ગુફા યુગમાંથી આપણે નજર કરીએ તો એ ક્યાંક ને ક્યાંક સ્થળાંતર કરતો જ રહ્યો છે. એ સતતપણે આવન જવન દેશ ખંડ વચ્ચે રહ્યા જ કરી છે. આખા હિન્દુસ્તાનના દરેક પ્રદેશમાંથી મોટામાં મોટો કાંઠો વિસ્તાર ગુજરાતને મળ્યો છે, અને એમાંથી જે બહાર નીકળેલી આપણી જે પ્રજા છે. વિદ્યાસભાએ આપેલા ગુજરાત વિશેના જે 9 પુસ્તકો છે એનો પહેલા ગ્રંથની અંદર એ આદાન પ્રદાન આપણે જોઈએ છે ત્યારે આપણે અંદાજ આવે છે કે એ આદાન પ્રદાન કેટલું મોટું છે. એટલે આપણે માટે આ નવું નથી.
વિપુલ કલ્યાણીને મોટા ભાગના લોકો વૈશ્વિક સ્તરે એમની સાહિત્યિક પ્રવૃત્તિ થકી ડાયાસ્પોરા સાહિત્યનો લગભગ પર્યાય છે વિપુલ કલ્યાણીનું નામે, એટલે એની વાત પછી કરીએ. પણ તે પહેલાં વ્યાવસાયિક જીવનકાળ જે વિલાયતમાં વીત્યો એના વિશે મિત્રોને કંઈ કહેશો? એના અનુભવો કેવા હતા એ દિવસોમાં? વિલાયત કેવું હતું અને વ્યવસાયકાળ કેવો રહ્યો?
વ્યવસાયકાળ બહુ ખરાબ નથી રહ્યો, બહુ રાજીપો થવા જેવું પણ નથી. હું તો મૂળ પત્રકાર હતો, એના પહેલાં શિક્ષક હતો. એ બંનેમાંથી મારે અહીંયા કરવાનું આવ્યું નથી, એ પાછળથી એ આવ્યું. સિવિલ સર્વન્ટ તરીકે એનું કામ કરવાનું આવ્યું, સૌથી પહેલા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં થોડો વખત, અને પછી પોસ્ટલ સર્વિસીસમાં. એમાંથી નિવૃત્ત થયા પછી અનુવાદ, દુભાષિયા, ટાઈપ મુદ્રણ કામ, એટલે હું જે બ્રેન્ચ વિસ્તારમાં રહેતો હતો એની એજ્યુકેશન કમિટીમાં લગભગ 4-6 વર્ષ સમાજના પ્રતિનિધિ તરીકે હતો. તે ઉપરાંત 12-13 વર્ષ જસ્ટિસ ઓફ પીસ એટલે કે મેજિસ્ટ્રેટ તરીકે રહ્યો. બ્રેન્ચ ઇન્ડિયન એસોસિએશન સાથે સંકળાયેલો રહ્યો, અને એ ઉપરાંત હજુ બ્રેન્ક રિલેશન્સ કાઉન્સિલ હતી. એટલે રંગભેદ આ બધા પ્રશ્નો સાથે સંકળાયેલા, વર્ણભેદના જે પ્રશ્નો છે એની સાથે પણ સતતપણે એની કારોબારી સમિતિમાં વર્ષો સુધી કામ કર્યું. એટલે એ એક અથવા બીજા પ્રકારના અનુભવો થયા જ કર્યા છે.
નિવૃત્તિમાં પણ ખાસા પ્રવૃત્ત છો એ તો આપણે જાણીએ છીએ. ઓપિનિયન વિચારપત્રની ધમધમતી વેબસાઇટ,
અને બ્રિટનની ગુજરાતી સાહિત્ય અકાદમીએ બંનેની આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવા એટલું વિપુલ એનું કાર્ય છે. સાહિત્ય અકાદમીની સ્થાપનાને આ વર્ષે 40 વર્ષ થઈ ગયા અને એના આરંભથી તમે એના હોદ્દેદાર રહ્યા છો. એની શરૂઆતની ભૂમિકા અને પછી એની વિકાસ યાત્રા વિશે અમને ટૂંકમાં કંઈક કહેશો.
એ વખતે એક વાતાવરણ હતું, ઘણા બધા લોકો આફ્રિકાના અને બીજા બધા દેશોમાંથી જે આવ્યા હતા, જે વાંચતા હતા, એવા લોકોનો એક કાર્ડ હતો. એક યાદી હમણાં કરીશ તો એક નાના મોટા ગુજરાતીમાં લખનારા લોકો આજે હયાત બ્રિટનમાં છે. એ કાળે હું માનું છું લગભગ 150-200 જેટલા માણસો હશે. એ વખતે 500 જેટલા શિક્ષકોને તાલીમબદ્ધ કર્યા ગુજરાતી ભણાવવા માટે. એટલે એક વાતાવરણ ઊભું થયું. પણ હવે એ આપણે ધીમે ધીમે જોઈએ તો અસ્તાચળ તરફ જઈ રહ્યા છે. આ લાંબુ ટકવાનું નથી એ પણ મને બહુ સ્પષ્ટ દેખાય છે, કારણ કે છેવટે વળતા પરણી મુખ્ય પ્રવાહમાંથી આપણે જોઈએ છીએ. જે રીતે વિદ્યાપીઠ કે યુનિવર્સિટીમાં ગુજરાતીના વિભાગો જે રીતે ચાલે છે, કે પછી ત્યાંની સાહિત્ય અકાદમી અને સાહિત્ય પરિષદ વચ્ચેના જે પ્રશ્નો છે, અને મુંબઈ કે પછી નાના નાના ગામોમાં જે સાહિત્યની પ્રવૃત્તિઓ ચાલે છે, એ મારે મન બધા ઓએસિસ છે અને એના જાજા પ્રભાવ પડતા હોય એવું મને દેખાતું નથી.
સભ્યની સંખ્યાની દ્રષ્ટિએ કદાચ જોવા જઈએ તો, કે કાર્યક્રમોમાં આવતા ભાવકોની સંખ્યાની દ્રષ્ટિએ જોવા જઈએ તો સાહિત્ય અકાદમીનું કામ કદાચ નાનું લાગે, પણ એની મેં કહ્યું તેમ સાર્વત્રિક નોંધ લેવાય છે. બ્રિટનવાસી ગુજરાતી ભાષી સમુદાયમાં ભાષા સાહિત્યની સજાગતા કેળવવામાં અકાદમી કેટલે અંશે સફળ થઈ છે એમ માનો છો?
હું માનું છું લગભગ 60-70% તો કર્યું જ છે. એક વાતાવરણ ઊભું કર્યું છે, એક સ્તર ઊભું કર્યું છે, ગુણવત્તાનું સ્તર. આજે અકાદમીના લગભગ મોટા ભાગના કાર્યક્રમો સમય અનુસાર શરૂ થતા હોય, સમય અનુસાર પૂરા થતા હોય, જેને આપણે ક્વોલિટી ગુણવત્તા જે કહેવું હોય તે એ જળવાતી રહી છે. કેટલા બધા લોકો સન્માનીય આપણા કવિ લેખકો કે સંગીતકારોને કે નાટકના મિત્રોને પણ સાહિત્ય અકાદમી જ્યારે આમંત્રે છે ત્યારે એ માનપૂર્વક આનંદપૂર્વક આવે છે. એ આખું એક વાતાવરણ તો અકાદમીએ આટલા વર્ષની મહેનત કર્યા પછી ઊભું કર્યું જ છે.
ઓપિનિયનની વાત કરીએ તો ઓપિનિયન તો ગાંધીજીના ઇન્ડિયન ઓપિનિયન પરથી રાખેલું નામ છે એ સ્વાભાવિકપણે દેખાય. ગુજરાતી વિચારપત્રનું નામ અંગ્રેજી કેમ?
ઓપિનિયન એક એવો શબ્દ છે કે જેનું ગુજરાતી આપણી પાસે જે અર્થમાં ઓપિનિયન અંગ્રેજીમાં કે પશ્ચિમના વાતાવરણમાં સમજાય છે એ અર્થ ગુજરાતીમાં બેસતો નથી. ગાંધીએ શરૂ કરેલું ઇન્ડિયન ઓપિનિયન એ આના મૂળમાં જરૂર છે, પણ એ ઉપરાંત બીજા બે ઓપિનિયન છે. ગાંધી પહેલા એમણે ઇન્ડિયન ઓપિનિયન શરૂ કર્યું એ પહેલા જંગબારમાં, ઝાંઝીબાર ઓપિનિયન શરૂ થયેલું. એ થોડો વખત ચાલ્યું, મને લાગે છે 1924 આસપાસ બંધ થયું હશે. એની એક અસર આના ઉપર છે. અને મુંબઈમાં જ્યારે હું વિલ્સન કોલેજમાં ભણતો હતો એ દિવસો મને યાદ આવે તો એડી ગોરવાલા ઓપિનિયન ચલાવતા, ચોપાન્યુ જ હતું. શું મારે માણસની તાકાત હતી એ જે રીતે ચોપાન્યુ ચલાવતા, મારા મનમાં એ મૂળ તો એ ઓપિનિયન એ જ, એમ પકડીને હું ચાલું. એ આ ત્રણેયની અસર આ ઓપિનિયન ઉપર પડી હોય એવું બને.
ઓપિનિયન દ્વારા શું સિદ્ધ કરવા ધારો છો, એનો આશય શું છે?
માત્ર લોકો વાંચે અને વિચારે. મોટા ભાગના વાચકો આરાધનાબેન આમ જોવા જઈએ ને તો એમને વિચારવાનું ટાળ્યું છે, કોઈથી દોરવાતા રહે છે. એક ઘેંટા વૃત્તિ આવતી હોય એવું લાગે છે, એટલે ક્યાંક એ વિચારતા થાય. લેખક લખે એ જ સાચું છે એવું નહીં, પણ એ વિચારીને શોધી કાઢે કે હજુ પણ બીજું કંઈક હોઈ શકે છે, એને ચેલેન્જ કરીને સામેથી શોધવાનું વાચકે રાખવું જોઈએ, એ એવો એક આશય એની પાછળનો ખરો.
સંપાદન કર્મ વિશે આપના અનુભવો જાણવાની ઈચ્છા છે વિપુલભાઈ. આજે ઘણું બધું લખાય છે, ઘણું બધું આવતું હશે તમારી પાસે પણ પ્રગટ થવા માટે. સંપાદન કર્મ દિવસે દિવસે વધારે અઘરું બનતું જાય છે એવું લાગે છે. ગુજરાતીનું સ્તર જે રીતે બદલાઈ રહ્યું છે કે બગડી રહ્યું છે તે રીતે.
સૌથી પહેલા તો સૌથી મોટો પ્રશ્ન તો જોડણીનો અને વ્યાકરણનો છે. વિચારની સાથે મને બહુ જાજો મતભેદ નથી, એમને જે કઈ વિચાર હોય તે મૂકી શકાય. એમાં ધર્મના કોઈ પાસાઓ શક્ય હોય ત્યાં સુધી હું ટાળું છું. બાકી રાજકારણમાં એ એક્સ્ટ્રીમ હોય એવી બાબતોને પણ હું ટાળું છું. પણ જે મને સતાવે છે તે વિચારની ક્યાંક કચાશ, ક્યાંક ઉતાવળ, અને ઉતાવળને કારણે એમને કેવું છે એ જો પોતે સરખી તે લેખક કે લેખિકા ફરીવાર ને ફરીવાર વાંચી જતા હોય અને પોતે જ મઠારી શકતા હોય તો એટલું બધું સુગમ પડે, પણ એના એવું કરતા જ નથી. ઉતાવળે જલ્દીથી લેખક પ્રસ્થાપિત થવાની એક જાણે મનમાં લાલસા હોય એવું લાગ્યા કરે.
40-40 વર્ષની યાત્રામાં સંઘર્ષો તો આવ્યા જ હશે, આર્થિક સંઘર્ષ પણ હશે, આવી રીતે સંસ્થાઓ ચલાવવી એ વિદેશમાં કંઈ સહેલું તો નથી જ.
એમાં તો ઉમાશંકર મને વધુ કામના લાગ્યા છે. ઉમાશંકરે કોઈકને કહેલું, કોઈક એમની સાથે વાત કરતા કરતા એને કહ્યું, ગુજરાતે મારું બહુમાન કર્યું નથી, મારું બહુ સાંભળ્યું નથી, એ બધી એક વાત કરવાની શરૂ કરી. એટલે ઉમાશંકરે એમના સ્વભાવ પ્રમાણે એને કહ્યું કે તમે ગુજરાત તમને ક્યાં કહેવા આવ્યું હતું કે તમે આ કરજો, તમે જાતે તમારા મનમાં હતું અને તમે આવ્યા કરવા માટે કામ, એવું જ આ બધામાં છે. એટલે સંઘર્ષ તો આવવાના જ, પણ સંઘર્ષને સફળ આંદોલનમાં, સંઘર્ષને એક સંતોષમાં ફેરવવાનો પ્રયાસ આપણે કરીએ, બસ એ આપણો સંતોષ ને આનંદ.
વિપુલભાઈ, લેખન ક્ષેત્રે પણ તમે ઠીક ઠીક સક્રિય રહ્યા છો, ડાયસ્પોરા નિબંધોનો સંગ્રહ પ્રસિદ્ધ થયો. એકવાર મને યાદ છે કે નિરંજન ભગતે ડાયસ્પોરા સાહિત્યને વિસ્થાપિતોનું લેખન કહ્યું છે. ડાયસ્પોરા લેખન વિશે અને લેખન સંદર્ભે આપે ઘણું બધું કામ કર્યું છે, ડાયસ્પોરા લેખન વિશે તમારું વિભાવન જાણવું છે.
હવે એવું છે ને કે તમે ઓસ્ટ્રેલિયામાં બેઠા છો, હું વિલાયતમાં બેઠો છું, પણ હું જો લખું તો મારે સૌથી પહેલા એ વિચાર કરવો પડે કે હું જે કંઈ લખું છું એ હું વડોદરામાં બેસીને કે વડનગરમાં બેસીને કે પછી વલસાડમાં બેસીને લખતો હું, એમાં કંઈ ઘણો એવો ભેદ છે. જે તે વિસ્તારમાં રહેતા હોઈએ એના અનુભવો, એનું જીવન, એનું લોકજીવન, એના તાણાવાણા, એ બધું જો તમારા સાહિત્યમાં આવે તો આપણને કેટલું બધું મળે. પણ મોટાભાગનું આ જે ડાયસ્પોરિક સાહિત્યને નામે જે ઉંચકાઈ રહ્યું છે એ મોટાભાગનું ડાયસ્પોરિક સાહિત્ય તો છે જ નહીં, એને ખોટા રીતે પરિમાણમાં મૂકી દેવામાં આવ્યું છે. ડાયસ્પોરિક સાહિત્ય જોવું હોય તો ઉમા પરમેશ્વરમનું હમણાં ક્યારેક મેં રંજના હરીશના કેટલાક લેખોમાં જોયું, એ ઉમા પરમેશ્વરન, અહમદ ગુલની આત્મકથા જે રીતે આવી, કે પછી તમારે ત્યાં મેં આપણે હમણાં વાત કરતા તો 1982માં લખાયેલું એ આત્મકથાના પુસ્તક જે તમે મને ભેટ આપેલું, એ પ્રકારના અનુભવો વાળું લખાણ આપણે ક્યાંથી મળે. નાનજી કાળીદાસની આત્મકથા જોઈએ કે પછી પ્રભુદાસ ગાંધીનું જીવનનું પરોળ જોઈએ, આ ડાયસ્પોરાના ઉત્તમ પુસ્તકો છે. કે દીપક બારડોલીકરે લખેલા કેટલા બધા લેખો, એમના પુસ્તકો, હવે એ ડાયસ્પોરાના પુસ્તકોની વાત આપણે જાજી કરતા જ નથી. આપણે બાકીના રેલમ છેલમમાં દોડ્યા કરીએ છીએ કે જે મોટાભાગનું ડાયસ્પોરાનું સાહિત્ય છે જ નહીં. એટલે આપણે ત્યાં ગુજરાતમાં ડાયસ્પોરા સ્ટડી માટે એક રેઢિયાળ કામ થઈ રહ્યું છે. મને ગયા વખતે એક યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે કહ્યું, એ મને અહીંયા ટાંકવાનું મન થાય છે, કેટલાક મિત્રોને ડાયસ્પોરા અને ડાયપર વચ્ચેનો પણ ભેદ પકડાતો નથી, શું કરીએ.
હવે થોડીક વાતો દેશાંતર વિશે કરવી છે. વિપુલભાઈ, ઘણા ગુજરાતીઓ જ્યારે દેશાંતર કરે ત્યારે જાતને કે દેશમાં વસતા વૃદ્ધ મા બાપ પરિવારજનોને એવું કહેતા પહેલા કે હું થોડુંક કમાઈને પાછો દેશમાં આવી જઈશ. આજે હવે પરિસ્થિતિ બદલાઈ છે, દેશાંતરની ભૂમિકા બદલાઈ છે, સંજોગો બદલાયા છે. તમે કરેલું દેશાંતર એટલે કે તમે તો ટાંઝાનિયામાં જન્મ્યા અને પછી ભારત ગયા અને પછી વિલાયત ગયા, પણ એનાથી આજે જે દેશાંતર થાય છે સાવ જુદી ભૂમિકાએ થાય છે. તમે જે દેશાંતરિતોને આજે જુઓ છો કે મળો છો એના આધારે દેશાંતરની આ બદલાયેલી ભૂમિકા વિશે તમારા શું અવલોકનો છે?
સૌથી પહેલી વાત તો આરંભમાં હું જરા ચાતરીને કહું કે આપણી એક મિત્ર ચંદ્રકાંત બક્ષીને ટાંકીને જ કહું, એ હંમેશા કહેતા કે ગુજરાતી સાહિત્યની ઉત્તમ કવિતા કઈ, તો એ કવિતા તો ડાયસ્પોરાની કવિતા છે. પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાર. છેવટે દેશાંતરની આખી જે વાત છે એમાં તો આ વાત લઈને આવ્યા છે. પણ એ દેશાંતરમાં જે એક વખતે જે વાત હતી ને, એ પ્રામાણિકતા હતી, સમજણ હતી, ટરીટામ થવાની વૃત્તિ હતી. જ્યારે આજે દાખલા તરીકે આફ્રિકાના ઘણા બધા મુલકની અંદર જોવા મળે છે, જે જૂના લોકો દેશાંતર અવસ્થાએ ત્યાં જઈને પહોંચેલા, જે નવા લઈને ગયા છે, તો એ બંને વચ્ચેનું એક વૈમનસ્ય છે. તેમાં એ જૂના જે ઠરીઠામ થયેલા લોકો, એ નવા આવનારા લોકોને તો રોકેટ જ માને છે, કારણ કે ક્યાંય ઠરીઠામ થતા નથી. એક જગ્યાએ બેઠા ત્યાં ઉચકાય ને ફેંકાય બીજે ક્યાંય. એમની વૃત્તિ આખી વૃત્તિમાં એક મને સમજાતું નથી કે 100-150 વર્ષ મારા દેશની અંદર આવીને અંગ્રેજોએ કે આપણા દેશ ઉપર આવીને રાજ કર્યું, તો એનું વેર વાળવા જાણે અહીંયા આવ્યા હોય એવી એક વૃત્તિ લઈને કેટલાક આવનારા મિત્રોને પણ હું અહીં તહીં સાંભળતો હોઉં છું. હવે આમાં આમાં તે શું બલિવારી થશે? અમે લોકો કે તમે ઓસ્ટ્રેલિયા ગયા કે આફ્રિકા મારા બાપ દાદાઓને બધા ગયા, એમણે જે રીતે આખી એક દુનિયાનું સર્જન કર્યું, એ દુનિયાનું સર્જન હવે કેમ જોવા નથી મળતું? એટલે ઉતાવળ, સ્વાર્થ, હું પદ એ જ ક્યાંક ક્યાંક પ્રાધાન્યપણે જોવા મળે છે એવું લાગ્યા કરે છે.
આઈડેન્ટિટી કે અસ્મિતાનો પણ એક પ્રશ્ન વચ્ચે આવે છે એવું લાગે છે.
આઈડેન્ટિટીનો સવાલ તો બહુ મોટો છે અસ્મિતા, કારણ કે આપણે કઈ આઈડેન્ટિટી? અમેરિકા ગયાના ગયેલા મિત્રો એ ત્યાં રહે છે, ત્યાંના લાભ લેવા છે, બધું લેવું છે. એ લોકો ઓબામાની કે ટ્રમ્પની ચિંતા નથી કરતા, ત્યાં બેઠા બેઠા નરેન્દ્ર મોદીની ચિંતા કર્યા કરે છે. એવું અહીંયા પણ છે, એવું આફ્રિકામાં પણ છે. મૂળ સવાલ એ છે કે આપણે જે દેશમાં ગયા એ દેશમાં ઓતપ્રોત થયા, તેના સમાજ જીવન, ત્યાંના રાજકારણમાં કેમ આપણે ઠરીઠામ થઈ શકતા નથી? માત્ર આપણે કમાવા માટે જ આવ્યા છીએ, પછી બાકીની લોયલ્ટીનું શું? હા, પોતાના ધર્મના કે જે વિચારો કે વળગણો હોય એને પકડીને ચાલે સમજી શકાય, પણ એક ખાબોચિયામાં જ આપણે રહેવું? એક જમાનામાં મને એમ લાગતું હતું કે જે યુવાન પેઢી છે એ બહુ ઝડપથી આમાંથી બહાર નીકળશે અને મુખ્ય પ્રવાહ સાથે જોડાતી જશે, પણ દિવસે દિવસે મને લાગે છે હું ખોટો પડું છું. એ વધુ વધુ પોતાના સંકીર્ણ વાતાવરણમાં યુવા પેઢી પણ જઈ રહી છે.
વિપુલભાઈ, તમને ક્યારે દેશ પાછા જવાનો વિચાર ના આવ્યો? નિવૃત્તિમાં ઘણા લોકો કહેતા હોય છે કે દેશમાં જઈને ત્યાં વસીશું. મારા મનમાં નિવૃત્ત થયેલા વિપુલ કલ્યાણીનું ચિત્ર એવું છે કે એ ખભે થેલો ભેરવીને દેશ સેવા કરે, એ તમારા વ્યક્તિત્વ સાથે બંધ બેસતું આવે એવું ચિત્ર છે.
પણ એવું છે ને કે મારે માટે તો યુનાઇટેડ કિંગડમ એ મારો દેશ, એ મારું રાષ્ટ્ર, હું એનો નાગરિક, મારી પહેલી અને છેલ્લી લોયલ્ટી આ દેશ માટે. ભારત માટે મને બહુ જ ઊંડો આદર છે, ગૌરવ છે, પણ એ મારી વારસાની ભૂમિ છે અને વારસાની ભૂમિને કારણે મને અવારનવાર જવાનું મન થાય, પણ ઠરીઠામ તો હું વિલાયતમાં જ રહું.
દેશાંતર પછી લાંબો વિદેશ નિવાસ, પરિવાર, સંતાનોનો બે સંસ્કૃતિઓ વચ્ચે ઉછેર અને પછી વિદેશમાં વાનપ્રસ્થ, આ આખો જીવનક્રમ બહારથી કોઈક જુએ તો એને ખાધું પીધું ને રાજ કીધું જેવો સરસ લાગે એવો છે, પણ એની સાથે અનેક દ્વિધાઓ, અનેક દ્વંદ્વો, અનેક સંઘર્ષો આંતરિક અને બાહ્ય બંને સંકળાયેલા હોય છે. આ મુદ્દે તમે શું કહેશો?
બારે નીકળીએ છીએ ઘરની બહાર અને ઘરમાં રહીએ છીએ, બંને વચ્ચેનો ભેદ તો ખરો ને. ઘરમાં આપણે આપણા પોતાના વાતાવરણમાં રહીએ છીએ, જેવા બારે નીકળીએ છીએ એટલે આપણી ચામડી બોલે છે, આપણી ચાલ બોલે છે, આપણા ઉચ્ચારો બોલે છે, આપણી ખાણીપીણી બોલે છે, આપણું સંગીત, આપણું વાતાવરણ બોલે છે, અને એ બીજા મુખ્ય પ્રવાહના લોકો સાથે કાં તો સંઘર્ષમાં આવે છે, કાં તો એક નવું વાતાવરણ ઊભું કરે છે, કાં તો ભાઈચારો ઊભો કરે છે. આ આ આ વચ્ચેની પસંદગી આપણે કરવાની છે. તમે જાણો છો તેમ આ દેશની અંદર, લંડનની અંદર હું જે શહેરમાં છું તેમાં લગભગ 350 ઉપરાંત ભાષાઓ છે, 191 જેટલી રાષ્ટ્રીયતાઓ છે. આમ જોવા જઈએ તો જિંદગીનો આટલી મોટી યુનિવર્સિટી ક્યાંય નથી, અને છતાં આપણે રહીએ છીએ તો આપણા પોતાના ગોંચલામાં આપણે પોતાનું વાતાવરણ લઈને ફરતા હોઈએ. એની વચ્ચે આપણે આપણો ગ્રોથ, આપણો વિકાસ કઈ રીતે કેવો થયો છે એના ઉપર ઘણો બધો આધાર ખરો ને.
આપણા ચાર આશ્રમ કયા છે? બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યસ્થ. આ પૈકી જીવનનો કયો તબક્કો તમને પોતાને શ્રેષ્ઠ લાગે છે? તો લોકો એવું કહેતા હોય છે કે હજુ તો તમે બહુ યંગ લાગો છો, કે તમારી ઉંમર એટલી દેખાતી નથી. એમાં મને એવું લાગે કે ગર્ભિત કે સૂચિતાર્થ એવો લાગે કે યુવાની જાણે કે જીવનનો શ્રેષ્ઠ કાળ છે, અથવા તો યૌવન એ આદર્શ સ્થિતિ છે. આ વિશે તમારા વિચારો જાણવા છે.
મને વાનપ્રસ્થ વધારે સારું લાગે છે. થોડા પાકડ થયા હોઈએ, થોડું સમજી વિચારીને કામ કરતા થઈએ. આપણે પોતાના જીવનમાંથી જીવતા જીવતા બીજાને કોઈકને આદર્શ લેવો હોય તો લેતા એમને ફાવે, એ પ્રકારનું એક જીવન ઊભું કરવાનું પણ એક તક એ આશ્રમ વ્યવસ્થામાં આપણને સૌથી વધારે મળે.
ક્યારેક કોઈ કાકા કે તો લાગી આવે એવું થાય ખરું?
ચોક્કસ. પણ એ તો આપણે પણ કોઈકને એક વખતે કાકા કે દાદા કે કંઈ કહ્યું હશે ને.
આટલા બધા વર્ષોથી આટલા કાર્યરત રહ્યા છો, આગળ ઉપર શું કરવું છે?
વધારે વાંચન, લેખન અને વધુ મિત્રો સાથેની એક ગોષ્ઠી. કદાચ હું માણસ ભૂખ્યો છું. સારા મિત્રો ગમે છે, એમને મળવું ખૂબ જ ગમે છે. એમાં વયસ્ક લોકો સાથે કે જે એક અથવા બીજી રીતે કાં તો એકલા પડ્યા છે, કાં તો પોતાના વાતાવરણથી થાક્યા છે, એવા સાથે વધુ ને વધુ ઘનિષ્ઠતા કેળવાતી જાય એવું એક મનમાં ખરું.
આટલી લાંબી યાત્રા, જીવન યાત્રા, ત્રણ ખંડોમાં વિસ્તરેલી જીવન યાત્રા, ઘણા બધા અનુભવો, આટલું બધું કામ, જીવને આ બધામાંથી શું શીખવ્યું?
વધુ ને વધુ માણસ થઈ શકતા હોઈએ તો સારું. છેવટે જે લેબલ આઈડેન્ટિટીનો સવાલ છે, વી આર ઓલ કન્ફ્યુઝડ. આપણી કઈ આઈડેન્ટિટી છે આપણને ખબર જ નથી. પણ માણસ તરીકેની આઈડેન્ટિટી જો આપણે પાકી શકીએ અને એને પાડી શકીએ તો.
આજે નવા દેશાંતર કરતા યુવાનો જે આ કાર્યક્રમ સાંભળતા હોય એને અનુભવ સિદ્ધ કંઈક સૂચનો કરશો?
છેવટે માણસ પોતે પોતાનું વાતાવરણ જોઈને સૂચન મેળવી લેતો હોય છે. માત્ર એટલું કહે કે જે હોય તે આપણે ગણેશ પાસેથી ખૂબ શીખવાનું છે. એ ચૂંચી આંખ કરીને જેટલું જોવાય, નિરખાય, નિરીક્ષક થાય એ બધું કરવું. જે કાન મોટા રાખ્યા છે તો જે કોઈ હોય તે બધું સાંભળવું, કરવું મોટું, બધું જે કંઈ કરવું. પેટ મોટું રાખીને બધું પેટમાં રાખવું, બકબક કરી ન નાખવું અને ખૂબ મહેનત કરવી. એ કાર્તિકેયની સામે એ જીત એ ગણેશે આપી. અને ગણેશથી મોટો ગુરુ આપણો કોણ? એટલે હું અહીં ગણેશને એક આદર્શ તરીકે જોઉં છું. હું ધર્મના રૂપમાં જોતો નથી, એક સંસ્કૃતિના એક આધાર સ્તંભ તરીકે જોઉં છું. અને એનાથી ઉત્તમ આપણી પાસે શિક્ષક કયો હોઈ શકે?
વિપુલભાઈ, તમારી કર્મશીલતાને વંદન કરું છું. નિરામય દીર્ઘાયુષ્ય માટે શુભકામના કરું છું. ગીરા ગુર્જરી માટે તમે જે રીતે કાર્યરત છો તેને સલામ કરું છું. અને આજે સમય કાઢીને મારી સાથે વાર્તાલાપ કર્યો તે માટે ખૂબ ખૂબ આભાર માનું છું.
પણ મારે પણ એ જ કહેવું જોઈએ આરાધનાબેન, તમે જે કંઈ કામ ત્યાં જઈને કર્યું છે, આ જે કંઈ કરી રહ્યા છો એ માટે તો સલામ બહુ સાંકડો ને નાનો શબ્દ છે. એમ પણ હું કહીશ નહીં કે એ ચિરંજીવ થવાનું છે, કારણ કે એ પણ આપણે કરી શકતા નથી. આપણી હવે પછીની પેઢી શું કરશે મને ખબર નથી. પણ ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ઇમ્પોર્ટન્ટ અને વી સલ્યુટ યુ મામ.
ખૂબ ખૂબ આભાર વંદન વિપુલભાઈ.
ચાલો આવજો.